તારીખ 14/6/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 270 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 54
પત્ર 270માં સૌભાગ્યભાઈ ઉપર લખેલો પત્ર છે. સૌભાગ્યભાઈ 6-1 મહિનાથી કૃપાળુદેવના પરિચયમાં છે અને એમની કેટલીક માન્યતા હિન્દુ ધર્મને લગતી થયેલી સંઘદોષને કારણે એટલે એમણે કેટલાક દ્રષ્ટાંતો ભાગવતમાંથી આપ્યા છે અને ભાષાનો પ્રયોગ પણ એ હિન્દુ શાસ્ત્રોની જે પરિભાષા છે એવો કર્યો છે. એમનો પોતાનો દૃષ્ટિકોણ એવો રહ્યો છે કે સૌભાગ્યભાઈ જે પરિસ્થિતિમાં ઊભા છે એમાંથી એમને કેવી રીતે સન્માર્ગ તરફ લઈ આવવા. આ એક એમની વિશિક્ષણતા હતી. સમીપ આવે છે એવી કાંઈક યોગ્યતા વિશેષ એનામાં દેખાય છે ત્યારે જ્ઞાની પુરુષને સન્માર્ગ તરફ કેવી રીતે લઈ જવો એ પ્રકારે તેને ટ્રીટમેન્ટ આપે છે અને સમજણ આપે છે. સૌભાગ્યભાઈમાં આ પ્રકારની અયોગ્યતા કહી શકાય કે એમની માન્યતા ગ્રહિત વિખ્યાત્વ તરફ હતી. આમ તો સ્થાનકવાસી સંપ્રદાયમાં જ ગ્રહિત વિખ્યાત્વ તો હતું જ બધાને, પણ થોડા હિન્દુ ધર્મ તરફની માન્યતામાં કે ચમત્કાર તરફ કે એવું બધું થોડું આકર્ષણ થયેલું. પરંતુ કૃપાળુદેવને મળ્યા પછી તેમની કૃપાળુદેવ પ્રત્યે એકદમ શ્રદ્ધા થઈ, વિશ્વાસ ખૂબ આવ્યો, એટલું જ નહીં એમના પ્રત્યે ભક્તિ અને પ્રેમ, પ્રેમ ભક્તિ એટલા ગુણો એમનામાં વિશેષ હતા. તેમજ કોઈ એવી ગર્ભિત યોગ્યતા હતી અથવા એવી સરળતા વિશેષ હતી. એક મોટો ગુણ હતો સરળતાનો, સરળતા વિશેષ એવી હતી કે એ સરળતા જોઈને કૃપાળુદેવને પણ પોતાના આત્મભાવો વિશેષપણે આવિર્ભાવ પામ્યા. જે વ્યક્તિના મળવાથી યોગથી પોતાના આત્મભાવો વિશેષ આવિર્ભૂત થયા એવું નિમિત્તત્વ એ પણ એમની એક વિશિષ્ટ પ્રકારની, અતિ વિશિષ્ટ પ્રકારની યોગ્યતા સમજવી જોઈએ. અને તેથી એમણે સૌભાગ્યભાઈને ઘણો રિસ્પોન્સ આપ્યો. બીજા મુમુક્ષ શોઓ કરતાં પણ એમને વધારે રિસ્પોન્સ આપ્યો છે એ વાત એમના પત્રો ઉપરથી સ્પષ્ટ સમજાય છે. પરમ પૂજ્ય શ્રી સૌભાગ્યભાઈ, પરમ પૂજ્ય વિશેષણ અહીંયા વાપર્યું છે, એમના પ્રત્યે પૂજ્યભાવ પણ થયેલો. કેમ કે પોતાને એ ઉપકારી થયેલા, આત્મમાં આગળ વધવા માટે પોતાને ઉપકારી થયેલા. તો એ દ્રવ્યમાં કંઈક યોગ્યતા વિશેષ છે એ વાત તો નક્કી થઈ ગઈ. આપને સહજ વાંચનના ઉપયોગ અર્થે આપના પ્રશ્નનો ઉત્તરવાળો કાગળ આ સાથે મેળવું છું. એ પ્રશ્નો પૂછાવેલા અને એનો ઉત્તર પણ આ પત્રમાં આપે છે. પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કરવો યોગ્ય જ છે. હવે પરમાત્માના સ્વરૂપની તો ઓઘ સંજ્ઞા એ વાત ચાલતી હોય છે. ગ્રહિત વિખ્યાતમાં હોય ત્યાં સુધી કંઈ સર્વજ્ઞ દેવ જીનેન્દ્ર પરમાત્મા જે આપણે કહીએ છીએ એનું સ્વરૂપ તો ખબર ન હોય. ઓગ સંજ્ઞા એ લોકોમાં પરમાત્મા એટલે કોઈ એવું પરમ તત્વ કે જે સર્વથા પૂજનીય છે અને ભક્તિ કરવા યોગ્ય છે. પરમાત્માની ભક્તિ કરવી જોઈએ. ત્યારે કહે છે કે પરમાત્મા સર્વગુણ સંપન્ન છે એમ સૌ માનવાના, પરમાત્મામાં દોષ ન હોય એમ પણ માનવાના. કેમ કે પરમાત્માને કોઈ દોષિત સ્વીકારે કે? આ બે ઓગ સંજ્ઞામાં બે વાત તો હોય જ છે, સર્વગુણ સંપન્ન અને નિર્દોષ. ઓગ સંજ્ઞાએ પણ અન્ય મતમાં પણ પરમાત્મા માટે આટલી કલ્પના તો કરવાના જે લોકો કોઈ પોતાના પરમાત્માને દોષવાળા તો માને નહીં કે અધૂરા પણ માને નહીં. એટલે મૂળ જે પરમ તત્વ સંપૂર્ણ નિર્દોષ અને સર્વગુણ સંપન્ન છે એ વાત જગતમાં એટલી ફેલાયેલી છે તીર્થંકરના દિવ્યધ્વનિ દ્વારા કે અન્ય મતીઓ પણ પોતાના પરમાત્માને એવા જ કલ્પે છે. ઠીક છે, એવા કોઈ આત્મામાં અથવા પરમાત્મામાં પૂજ્ય બુદ્ધિ થતી હોય અથવા પ્રેમ આવતો હોય, પરમ સ્નેહ પરમ પ્રેમ આવતો હોય તો ગમે તેવી વિકટ વાટેથી, એટલે એવો સ્નેહ અને એવો પ્રેમ કરતાં એવી ભક્તિ કરતાં કાંઈ તકલીફ ઊભી થતી હોય, કાંઈ સહન કરવું પડતું હોય તો એ સ્વીકાર કરી લેવો. પણ તે કરવો યોગ્ય છે, કરવો જ જોઈએ. સરળ વાત મળ્યા છતાં ઉપાધિના કારણથી તન્મય ભક્તિ રહેતી નથી અને એકતાર સ્નેહ ઉભરાતો નથી. આથી ખેદ રહ્યા કરે છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. હવે કૃપાલુજી પોતાના માટે લખે છે કે અમને તો સરળ વાત મળી છે, કેમ કે પોતે રસ્તો જોઈ લીધો છે. વાત એટલે ઉપાય, રસ્તો, માર્ગ. વાત એટલે માર્ગ, તો પોતાને માર્ગ તો સરળ મળી ગયો છે. પણ વેપારની જે ઉપાધિ છે એના કારણે ઉપયોગ વ્યાપારમાં જે દેવો પડે છે એને કારણે તન્મયતા જેટલી આવવી જોઈએ એટલી સંતોષકારક તન્મયતા પોતાના પરમ સ્વરૂપમાં આવતી નથી અને એકતાર સ્નેહ ઉભરાતો નથી. અને એક ધારો જે પોતાને કામ કરવું છે પોતાના પરમાત્મામાં પરમ પ્રેમનું એ પોતાને ખામી લાગે છે, એ વાતની પોતાને ખામી લાગે છે અને તેથી ખેદ રહ્યા કરે છે. જ્ઞાન દશા પાયમાં છે છતાં પૂર્ણ દશાનું લક્ષ્ય છે એટલે જે વર્તમાન સ્થિતિ છે એમાં અસંતોષ છે અને ખેદ છે, તેનો સંતોષ નથી કે ચાલો પામી તો ગયા ને હવે વાંધો નહીં એમ નથી. હજી પણ મારું પરિણમન જે એક ધારું ચાલવું જોઈએ ચાલતું નથી અને મારે ઉપાધિમાં ઉપયોગ લેવો પડે છે એનું મને ખેદ છે અને વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. એમ થાય છે બધું છોડીને એક વખત જંગલમાં ચાલ્યા જઈએ અને એક ધારો આરાધનામાં લાગી જઈએ, કોઈ જાતની લપન છપ્પન કાંઈ હોય નહીં અને બસ જંગલની અંદર પૂરી નિવૃત્તિમાં પૂરેપૂરો સમય પોતાના આત્મામાં લગાવી દઈએ. એટલે વનવાસની ઈચ્છા થયા કરે છે. આમ મનમાં જવાની ઈચ્છા શરૂઆતથી થયા કરે છે. બસ હું મુનિ દશામાં આવીને મનમાં ચાલ્યા જઈએ તો આ બધી ભાંજગડ સંસારની ઉપાધિની મટી જાય. જોકે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને મનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી. હવે જ્યારે અહીંયા વનમાં જવાની ઈચ્છા રહી એટલે વૈરાગ્ય તો ઘણો છે તો જંગલમાં જવાનું મન થાય, ઈચ્છા થાય. એટલે એમ કહ્યું કે ભલે ઘરમાં છીએ તો પણ વૈરાગ્ય તો એટલો બધો છે કે જાણે વનમાં ઉદાસીનતા આવે એટલી અમને ઘરમાં ઉદાસીનતા વર્તે છે. ક્યાંય ઘરમાં અમારું મન લાગતું નથી. પરાણે પરાણે પ્રવૃત્તિ ધંધા વેપારની કરવી પડે બીજી વાત છે, બાકી અમારું ક્યાંય મન લાગતું નથી. પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે. વ્યાપારની જે ઉપાધિ છે એમાં કેટલીક જવાબદારીઓ એવી છે કે જો એ જવાબદારીઓમાં પોતે ખસી જાય તો ઘણાના પરિણામ બગડવાનું કારણ થઈ જાય. અને પોતે પણ નૈતિકતા ચૂક્યા હોય એવો આરોપ આવી જાય. એટલે એ ઉપાધિમાં રહીને સાધના સાધવી અને પોતાના આત્માનો વિકાસ કરવો એવો નિર્ણય પોતે અત્યારે હાલ તુરત લીધેલો છે કે અત્યારે વ્યાપારમાં રહીને પણ આત્મસાધનામાં તો આગળ વધવું છે. એટલે નિરસ પરિણામથી ઉપાધિમાં રહેવું અને પોતાના આત્મકાર્યની અંદર સાવધાન વધારે રહેવું, આમ રસ્તો કાઢ્યો છે પોતે. પરિસ્થિતિ, દ્રવ્ય ક્ષેત્ર, કાળ ભાવ અને પોતાના પરિણામોની યોગ્યતા જોઈને પરંતુ ઉપાધિના પ્રસંગને લીધે તેમાં ઉપયોગ રાખવાની વારંવાર જરૂર રહ્યા કરે છે. એટલે જરૂર લાગે છે પોતાને કે એમાં ઉપયોગ દેવો પડશે, ઉપયોગ લીધા વગર હાલશે નહીં. અને એ વાત કે પોતાને જે કાંઈ ક્ષતિ દેખાય છે એનો ખેદ રહે છે કે જેથી પરમ સ્નેહ પર તે બધા આવરણ આણવું પડે. પરમ સ્નેહ એટલે પોતાની આરાધના પરમાત્મા પ્રત્યેનો, એટલે નિજ પરમાત્મા પ્રત્યેનો પરમ સ્નેહ, એટલે કે પોતાની આરાધના. એ આરાધનામાં એટલી ક્ષતિ પહોંચે છે, એટલું આવરણ આવે છે, આડા આવે છે. એ પરિણામો, ઉપયોગ દેવાના પરિણામો આડા આવે છે. અને એવી પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમ ભક્તિ આવ્યા વિના દેહત્યાગ કરવાની ઈચ્છા થતી નથી. એમને માયુસ પૂરું કરવું નથી. શું કહે છે? આયુષ પૂરું કર્યા વહેલા પરમ સ્નેહ અને પરમ ભક્તિ, પ્રેમ ભક્તિમાં આવી જવું છે. આ ભાવ એટલે આ ભાવ એમને પૂરો કરવો નથી. દેહ ત્યાગ કરવો એટલે આયુષ પૂરું થવું, આયુષ પૂરું થવું એટલે ભાવ પૂરો થવો. એ રીતે ભાવ પૂરો નથી કરવો. હજી આ જ ભૂમિકામાં એકદમ આગળ વધવું છે. કદાપી સર્વાત્માની એવી જ ઈચ્છા હશે તો ગમે તેવી દીનતાથી પણ તે ઈચ્છા ફેરવશું. સર્વાત્માની એટલે સર્વજ્ઞ પરમાત્માની કદાચ એવી ઈચ્છા હશે, એટલે એમના જ્ઞાનમાં એવું હશે કે આ હજી આમના ભલે નીચે રહીએ અને હજી કર્મનો ઉદય ઘણો બાકી છે અને આ ઉપાધિમાં હજી ભલે રહીએ, તો કહેશે કે ગમે તેમ વિનંતી કરીને હું કહેશું તમારી આ ઈચ્છા ફેરવો, મહેરબાની કરીને હું આમનામ નહીં રહી શકું, તો ભગવાનને હું વિનંતી કરીશ કે તમારા જ્ઞાનમાં આમ જોયું હોય તો જ્ઞાન ફેરવો, ને ઈચ્છા થઈ હોય તો ઈચ્છા ફેરવો. શું હું તો દીન થઈને આપને વિનંતી કરું છું કે આવી રીતે હું રહી શકું એમ નથી. ઠીક, મહેરબાની કરો મારા ઉપર. તમારી ઈચ્છા હોય તો ઈચ્છાને ફેરવો ને જ્ઞાન હોય તો જ્ઞાનને ફેરવો, પણ હું આમાં રહેવા માંગતો નથી. એટલું પોતાનું આત્મકલ્યાણમાં આગળ વધવાની તીવ્ર ઝંખ નાખે કે ભગવાને એના જ્ઞાનમાં જોયું હોય તો એમ થાય કે નહીં એ જ્ઞાન મારે ફેરવવું પડશે. એમને વિનંતી કરીને, દીનતા કરીને, પગે લાગીને, હાથે પગે લાગીને, ન આપણે કે ભાઈ હાથે પગે લાગીને હવે તમે આ કામ કરો. એ પણ પ્રેમ ભક્તિની પૂર્ણ લઈ આવ્યા વિના દેહ ત્યાગ નહીં કરી શકાય એમ રહે છે. આ આયુષ પૂરું નહીં કરવું, એક લય મારા સ્વરૂપમાં લીન થવાની, એક લય આરાધના કર્યા વિના મારે આ ભોગ પૂરો કરવાનો કોઈ દેખાતો નથી, એવી ભાવના છે. એક ધારું અંતર્મુખ પણ રહી જાય એ ભાવના છે. અને વારંવાર એ જ રટના રહેવાથી, એ રટણ ચાલુ થઈ ગયું છે, વારંવાર વનમાં જઈએ વનમાં જઈએ એમ થઈ આવે છે. એ વિકલ્પ વારંવાર ઉઠે છે કે ચાલ્યા જઈએ જંગલમાં, ચાલ્યા જઈએ આ બધું છોડીને એકવાર જંગલમાં. જ્યારે સરળ વાત મળી છે, મોક્ષનો માર્ગ હાથમાં આવી ગયો છે, તો હવે પૂરેપૂરું એનું આરાધન કરી લઈએ. શા માટે હવે છોડીએ? શું ક્યાં એમને લગવાડ તો રહ્યો નથી, પછી શું કરવા અમારે અટકીને રહેવું? ચાલ્યા જઈએ, બસ ચાલ્યા જઈએ. આમ 24મા વર્ષે હજી તો યુવાન ઉંમરની યુવાનીની શરૂઆત થાય છે, પણ જંગલમાં જવાના ભાવો આવે છે. આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે. ઠીક, જો અમને આપનો નિરંતર સત્સંગ રહે તો અમને તો વનવાસ લાગે અહીંયા જ, પણ એવો એ સત્સંગ અમને બહુ રૂચે છે. તો અમે અમારો આત્મા અંદરથી કોળી ઉઠે, અમારો આત્મા અંદરથી કોળી ઉઠશે, એમ અંદરથી ઉછળશે અમારો આત્મા, એમ સરખામણી કરી છે. જો સત્સંગની અને વનવાસની સરખામણી કરી લીધી છે. એવો સત્સંગ પણ એવો હતો, સુભાગભાઈ સાથેનો એમનો સત્સંગ પણ એવો જ હતો. હૃદય ખુલે છે. ગોપાંગનાની જેવી શ્રીમદ ભાગવતમાં પ્રેમ ભક્તિ વર્ણવી છે, એવી પ્રેમ ભક્તિ આ કલિકાળમાં પ્રાપ્ત થવી દુર્લભ છે. એમને જે કૃષ્ણ પ્રત્યે ભક્તિ હતી, એ ભક્તિ આ કાળમાં કોઈને પ્રાપ્ત થાય એવું દેખાતો નથી. એ પાગલ થઈ ગયેલી, એવું કોઈ પાગલ થાય એવું તો કંઈ દેખાતું નથી. એમ જો કે સામાન્ય લક્ષ્ય છે, કોઈ વિશેષ વ્યક્તિની વાત જુદી છે, પણ એવું એક અમને સામાન્ય ખ્યાલમાં રહે છે. તથાપિ કલિકાળમાં નિશ્ચળમતીથી એ જ લઈ લાગે તો પરમાત્મા અનુગ્રહ કરીને શીઘ્ર એ ભક્તિ આપે છે. શું તો પણ આ કલિકાળમાં નિશ્ચળમતીથી એટલે નિર્ણય કરે બુદ્ધિમાં કે મારે તો આ જ જોઈએ, બીજું કાંઈ નથી, પોતાને નિર્ણય થઈ જાય. અને જો એને લઈ લાગે તો એને એવી ભક્તિ પણ ઉત્પન્ન થાય, અને એ પરમાત્માનો અનુગ્રહ સમજવો, એ પરમાત્માની કૃપા. જો કોઈ જીવને એવી ભક્તિ થાય તો ખરેખર પરમાત્માએ એના ઉપર કૃપા કરી છે એમ માની લેવું, શું અનુગ્રહ કર્યો છે એમ માનવું. એટલે શું છે કે સત્પુરુષમાં ને આત્મામાં ફરક શું, મુમુક્ષુને શું ફરક? જો ફરક હોય તો હજી કાંઈ એ વાતમાં બરાબર સમજણ આવી નથી. એને એ જ આધાર છે, એને એ જ પરમાત્મા છે, એને એ જ આત્મા છે. મુમુક્ષુને આત્મામાં ને પોતાના શ્રી ગુરુમાં પરમાત્મામાં કાંઈ ફેર નથી રહેતો એમ છે. પછી જ એને પોતાનું પરમ સ્વરૂપ મળે છે. જડ ભરતજીની શ્રીમદ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે. આખ્યાયિકા એટલે જે કાંઈ વર્ણન કર્યું છે, વ્યાખ્યાન જેના ઉપરથી આપણે કહીએ, એને આખ્યાન પણ કહેવાય છે અને વ્યાખ્યાન પણ કહેવાય છે, એક જ એક અર્થ છે એનો. જળ ભરતજીનો એક આવે છે, કથા આવે છે એની અંદર, ભાગવતની અંદર, એમાં એ શું હતું કે પૂર્વભવમાં પણ એમનું નામ ભરત હતું. મનુષ્ય થઈને મનુષ્ય થયેલા, મનુષ્ય મટીને મનુષ્ય થયેલા. હવે જ્યારે ત્યાં પણ કોઈ વનવાસ, વૈરાગ્યને લઈને વનવાસમાં ગયેલા, ત્યાં કોઈ હરણભરણ પાળેલું અને એ હરણના આત્મા સાથે થોડો વધારે પડતો રાગ થઈ ગયો, એટલે એની સેવાને શુશ્રૂષાને માંદું પડેલું અને એને કાંઈ હરણની સેવા ચાકરી કરીને એમને એના પ્રત્યે રાગ વિશેષ રહ્યો અને એમાં આયુષ પૂરું થઈ ગયું. પાછા મનુષ્ય થયા અને જાતે સ્મરણ જ્ઞાન થયું કે હું શું થયું મારે. પાછો આ ભાવમાં પણ વૈરાગ આવ્યો, વૈરાગ આવીને જંગલમાં ગયા, પણ એ જ્ઞાન હતું એટલે ભૂલ એમને ખ્યાલમાં આવ્યો કે મારા રાગને કારણે હું અટક્યો હતો મારી સાધનામાં. એટલે એક પશુનો જંગલની અંદર હરણનો સંગ કરવામાં પણ દોષ લાગ્યો, એટલે હવે વર્તમાનમાં કોઈનો સંગ કરવો નહીં એ દશામાં એ જંગલમાં રહેતા હતા, અસંગ દશામાં. એ વાતની એમને ત્યાં કથા ચાલી છે. એમનું વજન અસંગતા ઉપર છે. એમનું વજન ક્યાં છે? અસંગતા ઉપર. જળ એટલે શું છે? બીજું વાતચીત કરે તો ક્ષોભસમવાળા જીવ હતા, લોકોનું આકર્ષણ થાય ને લોકોનો સંગ વધી જાય, એટલે જળને જેમ બેસી રહીએ એ એમને વિચક્ષણતા વાપરી. કોઈ એમને મળે ત્યારે એમ લાગે કે હા કોઈ જળ છે, એમનું નામ ભરત, એટલે પછી જળ ભરત એવું નામ પડી ગયું કે આ ભરત છે પણ હા જળ ભરત છે. અત્યારે પણ કોઈ એવા હોય ને જળ ભરત કહેવામાં આવે છે. હા, પણ એ ઈરાદાપૂર્વક એમ રહેતા હતા, એટલે શું થાય કે અસંગ દશા એ જાળવી શક્યા, નહીં તો અસંગતા ન રહેત એમ વાત છે. એ દશા વારંવાર સાંભળી આવે છે એટલે પોતાને પણ એમ થાય છે હું પણ આમ રહી જાઉં, જળભરત થઈ જાઉં. શોક્ષમ ઘણો છે ને, બધા વળગે છે અમને સમજાવો, અમને સમજાવો એમ, અમને કંઈક કહો. અને એવું ઉન્મત્તપણું પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એટલે લોકોમાં તો આબરૂ જાય, લોકો શું કહે, કાંઈ નથી એનામાં, હાવ જળ ભરત છે. હા, કે સારી વાત છે. ઉન્મત્ત એટલે ગાંડો, ગાંડા જેવો માણસ છે, કાંઈ અક્કલ નથી, કાંઈ સમજણ નથી. હા, પોતાને અંદરમાં જે સાધના ચાલે છે, આરાધના ચાલે છે, એ પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એ દશા વિદેહી હતી, જ્ઞાન દશામાં આવી ગયેલા એ વિદેહી દશા હતી. એ વિચક્ષણતા એમણે જાણી જોઈને સ્વીકારેલી પ્રકારની દશામાં. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી, પૂર્વભાવમાં હરણનો સંગ કરેલો અને તેથી જળભરતના ભાવમાં અસંગ રહ્યા હતા, એ કારણથી પોતે ખ્યાલ હતો બધો. એવા કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભળી આવે છે. હવે એ આખ્યાય એમ પોતાને એવી ભાવના થઈ જાય છે, હું આવો થઈ જાઉં તો સારું, હું જળભરત જેવો થઈ જાઉં તો સારું, ઠીક, એવી ભાવના ભાવે છે લોકોમાંથી ખસી જવા માટે. જે કાંઈ એમની આજુબાજુ વર્તો હતું એમાંથી ખસી જવાનો એમનો ભાર, બસ એકાંતમાં રહીને આત્મકાર્ય લાગી જવું. હા, કારણ કે એ તો ભગવાનની આરાધના એ જ કરે છે, બીજા તો બધા લપન છપનમાં પડ્યા છે, કાંઈ લગવાડ નહીં, એક જ પોતે પોતાનો પરમાત્મા જા. એવા કારણથી મને પણ અસંગતા બહુ જ સાંભળી આવે છે. મુદ્દો આ છે, અસંગ રહેવાની પોતાને વાલક છે, અસંગતા પ્રિય છે. અને કેટલીક વખત તો એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે, ઘણું દુઃખ લાગે છે. આવી અસંગતા નથી વર્તતી એનું ઘણું દુઃખ લાગે છે. યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય પણ અમને સંગ દુઃખદાયક લાગે છે, મૃત્યુ કરતાં પણ વધારે દુઃખ થાય છે. પ્રાણીને મૃત્યુ વખતે યમરાજા લેવા આવે છે એવી કથા છે ને, આમ કોઈ લેવા આવતો નથી પણ માણસને બીક લાગે, હે હું મરીશ તારે મને જમડો લેવા આવશે, પછી જમડા મારે એમ કે, પછી એને માર મારે કે જો તે આવો અપરાધ કર્યો તો હું તને આમ મારી, જો હું તે આવો અપરાધ કર્યો તો હું તને આમ મારું છું, એમ કહેતો જાય ને મારતો જાય, કહેતો જાય ને મારતો જાય. તો લોકોને બીક ગરી ગઈ છે, મૃત્યુને બીક ગરી ગઈ છે. બિહામણા સ્વરૂપે આવે પાડા ઉપર બેસીને એનું ચિત્ર દોરે છે, બિહામણું એ દુઃખદાયક લાગે એના કરતાં અમને સંગ વધારે દુઃખદાયક લાગે છે, એના કરતાં એમને સંગનો વધારે દુઃખ છે, એમ કરતાં સંગનો દુઃખ વધારે છે. એટલે અસંગતા કેટલી પ્રિય છે, એમ અંતરવૃત્તિઓ ઘણી છે, અંતર્મુખ થવાની વૃત્તિ ખૂબ છે, એમ કે અંતર્મુખ રીજવાની વૃત્તિ ઘણી તીવ્ર છે કે જે એક જ પ્રવાહની છે, એનો એક ધારો એનો બીજો પ્રવાહ નથી, અંતર્મુખ વૃત્તિનો બીજો પ્રવાહ નથી, લખી જતી નથી, એ કંઈ કાગળમાં હું લખી શકતો નથી, રહ્યું જતું નથી અને રહેવાતું પણ નથી. એટલે તમારી પાસે થોડુંક ખાલી હું છું, એક જ પાત્ર હતું. આવી પોતાની અંતર્વૃત્તિઓ અને અંતરદશા લખવાનું એક પાત્ર હતું એમને, એ સ્વભાગમાં હતા. અને આપનો વિયોગ રહ્યા કરે છે, શું કરીએ, જો આપનો સંયોગ હોય તો ઘણી વાત અંદરની કાઢી કાઢીને કહીએ, પણ આપનો વિયોગ રહ્યા કરે છે. સુગમ ઉપાય કોઈ જડતો નથી અને સત્સંગ આપનો આપણો રહ્યા કરે એવો કોઈ ઉપાય પણ દેખાતો નથી. તમે પણ કેટલાક બંધનમાં છો, અમે પણ કેટલાક બંધનમાં છીએ, આ પરિસ્થિતિમાં રહેવું પડે છે. ઉદય કર્મ ભોગવતા દીનપણું અનુકૂળ નથી અને વર્તમાનમાં જે પરિસ્થિતિ છે એની કોઈ દીનતા નથી અમને, એમાં અમે ક્યાંય દીનતામાં રહીને ઉદયના કાર્યો કરીએ છીએ એવું પણ નથી. એક પૂર્વકર્મ દેવું ચૂકવી દેવું, પ્રમાણિકતાથી પૂર્વકર્મનું દેવું ચૂકવી દેવું, પણ કાંઈક મેળવવા માટે દીનતા કરવી એ બિલકુલ અમને પોસાય એવું નથી. ભવિષ્યની એક ક્ષણનો ઘણું કરીને વિચાર પણ રહેતો નથી, આ જ્ઞાન દશાનું લક્ષણ છે. તમામ અજ્ઞાની મનુષ્યોને ભવિષ્યની ચિંતા ઉત્પન્ન થયા વિના રહે એને, ગમે તેટલો સંપન્ન હોય ને, કોઈ માણસ દરિદ્ર હોય એને તો ભવિષ્યની ચિંતા થાય એ બહુ સ્વાભાવિક લાગે, પણ અત્યારે વાંધો ન હોય, બે પાંચ પચીસ પચાસ વર્ષ સુધી વાંધો ન હોય, આજનો વાંધો ન હોય એમ નહીં, કોઈને બે પાંચ વર્ષ સુધી વાંધો નહીં, કોઈને પાંચ પચીસ પચાસ આયુષ પર્યંત વાંધો ન હોય, એ પણ ભવિષ્યમાં એના પરિણામો ભવિષ્ય માટે લંબાવાના લંબાવાના ને લંબાવાના, એ અજ્ઞાનતાનું લક્ષણ છે. જ્ઞાન દશાનું એક લક્ષણ છે કે એ ક્ષણનો વિચાર ન કરે, એ થવું છે એ થશે, ક્ષણ પછી કાલે કે ગમે ત્યારે ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે, મારે એનો વિકલ્પ કરવાની જરૂર નથી. હું અત્યારે મારા કામમાં લાગેલો છું, કેમ કે ભવિષ્યની ચિંતા કરનારા વર્તમાન પુરુષાર્થને ખોઈ બેસે, એનો વર્તમાન પુરુષાર્થ પોતાના આત્મા પ્રત્યે ઉપડે જ નહીં, એનો પુરુષાર્થ ભવિષ્યની ચિંતામાં લાગેલો રહીએ એક જ ઠેકાણે, એટલે પોતાના વર્તમાનને ગુમાવે છે અને પોતાનું આત્મકાર્ય કરી શકતા નથી. યથાર્થ મુમુક્ષુ અને જ્ઞાની પોતાના આત્મકાર્યમાં લાગેલા રહીએ છે, એટલા બધા લાગેલા રહીએ છે કે વર્તમાનમાં મારે આ જ કરવું છે, એટલું બધી એની કિંમત ભાસી છે આત્મહિતની, આત્મકલ્યાણની એટલી બધી કિંમત. શું કે કાલે શું થશે ને પછી ભવિષ્યમાં શું થશે એનો વિકલ્પ કરવાનો એમને અવકાશ નથી, એનો વિકલ્પ કરવાનો અવકાશ નથી. મારે અત્યારે આ કરવું છે, હું અત્યારે આમાં લાગી પડવા માગું છું, બસ કાલનું કાલ વાત, અત્યારે તો મારે આ જ કરવું છે. એટલું મૂલ્યાંકન પોતાના સ્વરૂપ તરફના આત્મકાર્યનું ભાસે છે અને એ જ કાર્ય કરી શકે છે. બાકી કાર્ય કરવાનો કોઈ ઉપાય નથી. કે ક્યાં જે વાતને એ સમયને ગુમાવી દે છે. સત સત એનું રટણ છે, મને તો મારા આત્માનું રટણ છે, આત્મા સિવાય બીજું કાંઈ શુદ્ધું નથી. અને સતનું સાધન તમે તે ત્યાં છો, ઠીક, રટણ સતનું છે અને સતનું સાધન વિશેષ પ્રકારે આરાધન કરીએ, સાધન કરીએ એવું જે એક નિમિત્ત છે એ તમે અમારી સમીપ નથી. બહુ દુઃખ છે એમને, સુભાગભાઈની સમીપતા વર્તતી નથી એનું ઘણું દુઃખ છે. સતનું સાધન તમે તે ત્યાં છો, અધિક શું કહીએ. ઈશ્વરની ઈચ્છા એવી છે, એવી જ કોઈ ઈશ્વરેચ્છા છે એમ લાગે છે. એટલે પ્રારબ્ધ ઈશ્વર ઈચ્છા, એટલે અહીંયા પ્રારબ્ધ કોઈ એવું છે અને તેને રાજી રાખ્યા વિના છૂટકો નથી. એ ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ કરીએ તો ઈશ્વર નારાજ થઈ જાય. એટલે કે પ્રારબ્ધ ભોગવા વગર આપણે છૂટકો નથી, નહીં તો આવી ઉપાધિયુક્ત દશામાં ન રહીએ. નહીતર અત્યારે મુંબઈના વેપારમાં રોકાઈ ગયા છે એમ અમે રોકાઈએ નહીં અને ધાર્યું કરીએ એટલે નિવૃત્તિ લઈ લઈએ અને સત્સંગમાં રહીએ. પરમ પિયુષ અને પ્રેમ ભક્તિમય જ રહીએ. પિયુષ એટલે અમૃત, પિયુષ એટલે અમૃત, પરમ અમૃત, આત્માના અમૃતને પીધા કરીએ અને આત્માની પ્રેમ ભક્તિમાં રહી જઈએ. બસ આ ક્યાંય ઝંઝટ, વેપારની ઝંઝટમાં પડીએ નહીં, પણ કોઈ પ્રારબ્ધનું બંધન છે એને સ્વીકાર્યા વિના છૂટકો દેખાતો નથી. એટલે ઈશ્વર ઈચ્છાને માન્ય કરી દીધી છે અને એને ક્યાં નારાજ કરવો, ઈશ્વરને ક્યાં નારાજ કરવો. ઈશ્વર કંઈ નારાજ થાય એવું સ્વરૂપ નથી, પણ અહીંયા પ્રારબ્ધને ઓવરટેક કરવાની પરિસ્થિતિ દેખાતી નથી એમ સ્પષ્ટ પોતાને લાગે છે. એટલે સુભાગભાઈની ભાષામાં લખે છે, શું એ ઓલી વાત લખે તો સમજે નહીં. આપણે જે સિદ્ધાંતિક વાત સમજીએ છીએ એ લખે તો ન સમજે, એટલે એમને એમની ભાષામાં સમજાવે છે. પણ પ્રારબ્ધ કર્મ બળવત્તર છે, જો એક એ છેલ્લા વાક્ય ઉપરથી એ બધો ઉકેલ નીકળે છે કે જે પ્રારબ્ધ કર્મ છે એ અમારું ઘણું બળવાન દેખાય છે, તમારું પ્રારબ્ધ કર્મ પણ ઘણું બળવાન દેખાય છે અને પરિણામે આપણો સત્સંગ નથી રહેતો એ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. આજે આપનું એક પત્ર મળ્યું, સુભાગભાઈ પત્રો ઘણા લખતા એટલે આજે પણ કંઈ એક પત્ર મળ્યું છે. સત્સંગનું મહત્વ તો જ્ઞાન દશા પછી પણ એમને સત્સંગનું મહત્વ કેટલું દેખાણું છે. સત્સંગ નથી તો સત્સંગનો વિયોગ કેટલો ફાલે છે આમ છે, નહીંતર વેપારની અંદર ઉપયોગ ચોંટી ગયા વગર રહીએ નહીં. જો આ પ્રકારના પરિણામ ન રહીએ અંદરમાં તો બહારમાં જે ઉદય છે એમાં એકદમ ચોંટી જાય, પરિણામ લાગી જ જાય અને નુકસાન થયા વિના રહીએ નહીં ઉદયમાં. અને જીવ નુકસાન તો ઉદયમાં જ કરે છે ને, બીજે ક્યાં કરે છે? ઉદયમાં જ નુકસાન કરે છે. ઘણી વાર આપણે મુમુક્ષુ અમે પ્રશ્ન પૂછે છે ને, સત્સંગ નથી, અમે જે ગામમાં રહીએ છીએ એ ઘણા ફરિયાદ કરે છે કે અમે અહીં ત્યાં જઈને શું કરીએ, અમારે તો ત્યાં કાંઈ સત્સંગ છે નહીં. સત્સંગ માટે આવે પછી કાયમ માટે તો કાંઈ રહી શકાય નહીં, એટલે ભલે પાછું ઉદયના હિસાબે જવાનું પણ બધાને થાય. સત્સંગ નથી તો કે સત્સંગ નથી તો સત્સંગના યોગના પરિણામ છે કે નહીં? આ માપવાનું છે કે જો ખરેખર સત્સંગની તીવ્ર ભાવના રહેતી હોય તો સત્સંગના વિયોગના આવા પરિણામ રહે. જેમ સત્સંગ નિર્મળતા લાવે તેમ સત્સંગનો વિયોગ પણ નિર્મળતા લાવે. હવે એવા પરિણામ કરો એમ તો કહેવાય નહીં, કેમ કે એ કંઈ કરવાનો કર્તૃત્વનો વિષય નથી. એ પરિણામ કરવાનો એ કોઈ વિષય નથી, એ સહજ થાય, વિયોગ રહે ત્યારે સહજ એવા પરિણામ થાય. એટલે કરવાનો ઉપદેશ એમાં દેવાતો નથી. સહજ પોતાને સત્સંગની જરૂરત લાગે તો એ પરિણામ થયા વિના રહે નહીં, બસ એ પરિણામ પણ એની નિર્મળતા લઈ આવશે. કેટલો વૈરાગ છે, વૈરાગ કેટલો છે. મુંબઈમાં રહેવું નથી, જંગલમાં ચાલ્યા જવાનું મન થાય છે, પણ જો સત્સંગ મળે તો મને જંગલ ને તમે બધું સરખું છે, એટલું સત્સંગનું મૂલ્યાંકન છે. કઈ માથાકૂટમાં ઉતરવા જેવું નથી, પરિણામને સંભાળો. આજે આપનું એક પત્ર મળ્યું, વાંચીને હૃદયગત કર્યું. શું કર્યું? ખાલી વાંચ્યું નહીં, વાંચીને હૃદયગત કર્યું. કેવા પત્રો લખતા હશે કે કૃપાળુદેવના હૃદયમાં ચોંટી જાય. હા, મુમુક્ષુનો પત્ર આવે ને જ્ઞાનીના હૃદયમાં ચોંટી જાય. કેવી એને પોતાના ભાવો કેવા વ્યક્ત કર્યા હશે. એ વિશે આપને ઉત્તર ન લખીએ એવી અમારી સત્તા આપની પાસે યોગ્ય નહીં. બીજા હોય તો એમ કહી દઈએ કે ભાઈ કાંઈ ઉત્તર આપી શકે એવી અમારી ઉપયોગ ચાલતો નથી. તમને પત્ર લખવાનો ઉપયોગ નથી ચાલતો, પણ તમારી પાસે એવી અમારી સત્તા નથી. તમે પ્રશ્નનો ઉત્તર માગો છો તો તમારી સત્તા અમારા ઉપર ચાલે છે, અમારી સત્તા તમારા ઉપર ચાલતી નથી. કેટલો અરસપરસ પ્રેમ છે.
ઉત્તર ના દેવાનો અમારો અધિકાર નથી,
અમારી પાસે અમારો અધિકાર નથી. તમને એમ ન લખી શકાય કે ઉત્તર નહીં લખીએ, એ અધિકાર અમારો નથી. ઉત્તર ન લખીએ એવી અમારી સત્તા આપની પાસે યોગ્ય નહીં. તથાપિ આપને અંતર્ગત સમજાયું છે, વિકાસમાં લખ્યું પાછું, આપ તો જાણો છો, તમને અમારી ખબર છે બધી, આપના અંતરમાં તો અમારું બધું, અમારા પરિણામને આપ જાણો છો સારી રીતે. અંતર્ગત સમજાયું છે તે જણાવું છું, જે સમજાણું છે એ જણાવું છું કે જે કાંઈ થાય છે તે થવા દેવું. એટલે એમણે શું લખેલું, કેટલીક પોતાની વાત પણ લખેલી. અમે અત્યારે બહુ કપરી પરિસ્થિતિમાં છીએ અને પરિણામો બગડે છે, આર્થિક પરિસ્થિતિ અને સંયોગોની પરિસ્થિતિ એટલી બધી ખરાબ હદે પહોંચી છે કે પરિણામો બગડે છે. છતાં એ બાબતમાં એમ કે તમે તો, તમારી સમજણ બરાબર છે, અમને ખ્યાલ છે કેવી રીતે સમાધાન રાખવું, છતાંય તમને વધારે બળ મળે એટલા માટે લખું છું, પરિણામોને બળ મળે એટલા માટે લખું છું. ઠીક, બરાબર. અંતર્ગત સમજાયું છે તે જણાવું છું કે જે કાંઈ થાય છે તે થવા દેવું, ઉદય અનુસાર પ્રારબ્ધ અનુસાર જે થતું હોય તે થવા દેવું, એની સામે પરિણામ બગાડવા નહીં. આમ કેમ થાય છે, આમ કેમ થઈ ગયું એમ ન કરવું, ન ઉદાસીન થવું, ન અન્ન ઉદ્યમી થવું, ન ઉદાસીન અને ન અન્ન ઉદ્યમી થવું. ન ઉદાસીન, ઉદાસીન ન થવું એટલે શું કે જરા પણ એ સંબંધી જેટલો પણ વિકલ્પ આપે એટલો પુરુષાર્થ કરી લેવો, એટલું કંઈક કાર્ય કરી લેવું એટલે પરિણામો બગડે નહીં. જેમ એક માણસને કામ સોંપ્યું હોય નોકરને કે તમે અહીંયા જઈને આટલું કામ કરી આવો, એ કામ કરવાની ત્યાં પરિસ્થિતિ ન હોય એટલે એમ કે ભાઈ હું ગયો તો ખરો, મેં આમ પ્રયત્ન કર્યો પણ કામ નથી થયું, એટલે એની જવાબદારી પૂરી થઈ. કામ ન થયું એની જવાબદારી પૂરી થઈ ગઈ, એટલે એને કાંઈ કહેવાનું રહ્યું નહીં. શું એટલે મેં કાંઈ પ્રયત્ન જ નથી કર્યો એવું રહ્યું નહીં, અનુદ્યમી નથી રહ્યો કે એવી રીતે હું ઉદાસીન નથી રહ્યો ખોટી રીતે, ન પરમાત્મા પ્રત્યે પણ કાંઈ ઈચ્છા કરવી અને એવું કાંઈ માગવું નહીં, કામ કેમ થયું નહીં, મારું ધાર્યું કેમ ઉતર્યું નહીં, કામ કેમ પાર પડ્યું નહીં, હું એ પણ ઈચ્છું નહીં, ભગવાન કેમ હામું જોતો નથી, માણસ શું કે ઈશ્વર કરતામાં શું કે ભગવાન કેમ હામું જોતો નથી, એવી કોઈ ઈચ્છા ના રાખે અને મૂંઝાવું પણ. આમ એને હાલવું ને આમ એને હાલવું, ત્યારે હાલવું કેવી રીતે એમ કે છે. એવી વિકટ પરિસ્થિતિમાં પરિણામને બેલેન્સ રાખવા એ એક મુમુક્ષુતાની પરીક્ષા છે. ત્યાં શું છે, મુમુક્ષુની ભૂમિકાની પરીક્ષા છે. જુઓ, દરેક મુમુક્ષુને ઓછા વધતા પ્રમાણમાં કાંઈ ને કાંઈ ઉદયની તકલીફવાળો ઉદય આવવાનો આવવાનો ને ક્યારેક કાંઈ, ક્યારેક કાંઈ, કોઈને ક્યારેક કાંઈ, કોઈને ક્યાંય. એ વખતે એને પોતાના પરિણામ ન બગડે અને પોતે પોતાની ભૂમિકામાં ઉલટાનો આગળ વધે, એ પ્રકારમાં એની જો પ્રવૃત્તિ હોય તો તે યથાર્થ છે. બહુ ભાગ મુમુક્ષુને પરિણામ બગડી જાય છે અને પોતે આગળ વધી શકતો નથી, લગભગ આ પરિસ્થિતિ હોય છે. અને એને કારણે જ જીવને જ્ઞાન દશા દુર્લભ થઈ પડી છે. જ્ઞાન દશા જે દુર્લભ થઈ પડી છે એનું કારણ કે જે તે પ્રકારના પ્રતિકૂળ ઉદયો આવે છે એમાં જીવ પરિણામ મુમુક્ષુ હોવા છતાં પણ પરિણામ બગાડી બેસે છે. એવા એક પ્રસંગમાં સુભાગભાઈને રૂપાળુદેવનો આધાર છે, બહુ મોટો આધાર મળી ગયો છે એટલે બેલેન્સ રાખી શકે છે. હવે ક્યારેક પગ ફગી જાય છે, ક્યારેક ઝપાટા એવા પવનના આવે છે તોફાનના કે પગ ફગી જાય છે, પણ બરાબર પકડી રાખ્યા છે સત્પુરુષને, જ્ઞાની પુરુષને બરાબર પકડી રાખ્યા છે એટલે તરી ગયા, પકડી રાખ્યા છે એટલે તરી ગયા. નહીતર સંસાર તરવો, આ સંસારને તરવો છોકરાના ખેલ નથી. ક્યાંક ઉદય આવે ને ગળથોડું એવું ખાઈ જાય, પરિણામ ક્યાંય ના ક્યાંય. ઘણા દીર્ઘકાળનો ઉપાસેલો સત્સંગ કે જે કાંઈ થોડી ઘડી સમજણ ભેગી કરી હોય, એક ઉદય આવે ઝપાટે સાફ કમાણી ગઈને દેવામાં આવી જાય, આમ થાય છે. એટલે એવા પ્રસંગની અંદર જ્ઞાની પુરુષનો યોગ હોય તો ઘણો ફરક પડે છે. એટલે આથે જીતવું એ તો ઘણી કપરી વાત છે. એટલે એમને માર્ગદર્શન આપે છે, ન ઉદાસીન થવું. અને અહીંયા શું છે, ઉદાસીન નો અર્થ કે તમારે ખેદખીન ન થવું, આવો ઉદય આવ્યો છે, આવો ઉદય આવ્યો, અરે અરે આવો ઉદય આવ્યો છે, એવું ન થવું, મૂંઝાવું પણ નહીં અને અનુદ્યમી ન થવું. થોડું કાંઈક બુદ્ધિ સુધી એટલું થોડુંક કરી લેવું, ને પરિણામ ખેંચાય નહીં. પણ ઈચ્છા ન રાખવી કે આનું આનું ફળ આમ આવવું જ જોઈએ, મેં આટલું કર્યું કેમ સફળ ન થયું એમ નહીં ઈચ્છતા. એ બધું પ્રારબ્ધ પ્રમાણે થશે. તમે તમારી ફરજ પૂરી કરી, જેમ નોકર આટો ખાયો એને એનું કામ પૂરું કર્યું, કામ થયું ન થયું એ શું કરે, એ શું કરે, એમ હું શું કરું. પરિસ્થિતિની સામે મેં આટલો ઉદ્યમ કર્યો પણ એ ઉદ્યમ મારો સફળ ન થયો તો શું થયું, શું કરું હું બીજું. કદાપી આપ જણાવો છો તેમ અહમ પણ આડું આવતું હોય તો તેનો જેટલો બને તેટલો રોધ કરવો, અને તેમ છતાં પણ તે ન ટળતું હોય તો તેને ઈશ્વર અર્પણ કરી દેવું. વાહ, બહુ સરસ માર્ગદર્શન આપ્યું. એ શું કરે છે, પોતાના પરિણામોનું ચિતાર બધો કૃપાળુદેવને લખે છે. કૃપાળુદેવ એની સરળતા જોઈને આફરીત થઈ જાય છે, શું એના પરિણામ લખે છે. એમ કે હું કંઈક કરવા જાઉં છું તો મારું અહમ પણ આડું આવે છે, અહમભાવ આડું આવે, મારો અહંકાર પણ છે, કેટલી સરળતા છે. હ, અહમ પણ આડું આવે છે, હ, એ અહમ પણ થવા ન દેવું, કે એનો રોધ કરવો એટલે અહમ પણ અટકાવવો, હ, અહમ પણ ન થવા દેવું. અને તેમ છતાં અહમ પણ જોર કરી જતો હોય, અહંકાર જોર કરી જતો હોય તો તમે તમારે પાસે તો બહુ સારી વાત છે, તમે ઈશ્વર કરતાને માનો છો, ઈશ્વર અર્પણ કરી દો ને. એમાં શું કીધું, આ બહુ ગૂઢ ભાષા છે, આ સમજવી જરા સામાન્ય માણસને તો બહુ તકલીફ પડે એવી વાત છે. અહંકારની પણ એક માન પ્રકૃતિ છે, અને પ્રકૃતિ જીવને આડી આવે છે. મુમુક્ષુ હોય, સમજદાર હોય, કાંઈક પોતાના આત્માના કલ્યાણ માટે પ્રયત્નને પુરુષાર્થમાં લાગેલો હોય, કાંઈક કરતો હોય, પણ પ્રકૃતિ છે એને પછાડકાર ખવડાવે. પ્રકૃતિ શું કરે, પછાડ ખવડાવે. ત્યારે એમણે કીધું કે તમે તો પરમાત્મામાં માનો છો, એ પ્રકૃતિને અર્પણ કરી દો ને, તમારી પ્રકૃતિનું સમર્પણ કરી દો ને. આ પ્રકૃતિને અર્પણ કરવાની વાત આ એક જગ્યાએ આવે છે. સમર્પણ કરવું એટલે મૂકી દેવું, સમર્પણ કરવું એટલે મૂકી દેવું. બીજાને આપણે ન આપીએ, પણ ભગવાન માગે તો એનું આપીએ, હે, પછી તો કોઈ રસ્તો નથી એનો. તન મન ધનનું સમર્પણ કરવું સહેલું છે, પ્રકૃતિનું સમર્પણ કરવું સહેલું નથી. અને એ પ્રકૃતિનું સમર્પણ જેને કર્યું જીતી ગયો સંસારને, એ સંસારને જીતી ગયો. એમાં પુરુષાર્થ જોઈએ, મોક્ષને પણ એ ભૂમિકાનો પુરુષાર્થ જોઈએ. પ્રકૃતિ ન મૂકી શકાય, પ્રાણ જાય પણ પ્રકૃતિ ન જાય, એવી જીવના સાથે વણાઈ ગયેલી, વળખાઈને વણાઈ ગયેલી પ્રકૃતિ હોય છે. એનું સમર્પણ જ્યારે કરે પછી મુક્ત થઈ ગયો, એ છૂટી જશે સંસારથી. તો કે તમને તમારો અહંકાર આડો આવતો હોય કે હું કુટુંબનો મુખ્ય માણસ, મારી ફરજ આ કુટુંબનું ભરણ પોષણ કરવાની, મારી ફરજ, અને અત્યારે હું ભરણ પોષણ કરી શકતો નથી, અરે રે, દિનતામાં આવી જાય, નહીં દિનતામાં નહીં આવો, મૂંઝવણ થઈ જાય, ટેન્શન આવી જાય કે નહીં એ પણ કરવા જેવું નથી, ડિપ્રેશનમાં આવી જાય કે એ કરવા જેવું તો કે મારા અહંકારને કારણે એવું થાય છે. તો કે ઈશ્વર, ઈશ્વર એને અટકાવો અહંકારને, છતાંય ન અટકે તો ઈશ્વરને સમર્પણ કરો, મુક્ત થઈ જાઓ તમે. તેને ઈશ્વર અર્પણ કરી દેવું તથાપિ દિન પણ ન આવવા દેવું, શું થશે એવો વિચાર કરવો, અરે રે શું થશે, ક્યાંય આરો વારો દેખાતો નથી, ક્યાંય આવક દેખાતી નથી, આ ટોળું ઘરમાં માણા, ઘરમાં ટોળો માણા છે. ચારેક છોકરા હતા, ત્રણ કે ચાર દીકરા હતા,
અને મોટી મોટી ઉંમરના થાય તો એને ત્યાં કદાચ પરિવાર હશે. હા, ક્યાંય હાથ નાખે અવળું પડે, થોડોક વેપાર કરે તો અવળું પડે, કમાણી થાય નહીં, પેટીયું નીકળે નહીં, એવી પરિસ્થિતિ. હા, તો કે દિન પણ કરવું નહીં, દિનતામાં આવવું નહીં. અમે બહુ ગરીબ છીએ, અમે બહુ પૈસા વગરના છીએ, બહુ દરિદ્રી છીએ, ક્યાંય દિન પણ કરવો નહીં. શું થશે એનો વિચાર કરવો નહીં. અઘરી વાત છે, હેલી વાત નથી. હા, અહીંયા તો હજી આજે માલ લીધો હોય ને કાલે ભાવ ઘટી જાય ને પમદી વધવાના હોય ખબર ન હોય, પણ કાલે ભાવ ઘટતા દેખાય ત્યાં છાતી ઉપર ભી આવવા માંડે, હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે, શું થશે એનો વિચાર કરવો. અઘરી શરત છે આ બધી, આજ્ઞા કરે છે. કાંઈ વિચાર કરતા નહીં, શું થશે એનો કાંઈ તમારે વિચાર કરવાનો નથી. અને જે થાય તે કર્યા રહેવું, જેટલી શક્યતા હોય એટલું થોડું ઘણું કર્યા રહેવું, એનાથી પરિણામ જરાક બેલેન્સ રહેશે. અધિક જાવા નાખવા પ્રયત્ન કરવો નહીં. આવા વિપરીત ઉદયના કાળમાં બહુ જાવા ન નાખવા, કોઈ સાહસ બીજું ન કરવું કે લાવો મોટો વેપાર કરી લઈએ, આમાં નફો મળી જશે. અધિક જાવા નાખવાનો આવા, કેમ કે ઉદયમાં ખ્યાલ આવી જવો જોઈએ તમને કે આપણું સરખું અત્યારે ચાલતું નથી, માટે કોઈ લાંબુ સાહસ કરવો નહીં. અલ્પ પણ ભય રાખવો નહીં, જરાય બીશો નહીં તમે. ભય રાખવાની જરૂર નથી, શું થશે કેમ થશે કોઈ ભય રાખવાની જરૂર નથી. ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં. એક પળ પછી શું થશે, કાલની તો વાત પાસે જવા દો, અહીંથી લાંબા ટાઈમની વાત જવા દો, એક સેકન્ડની પણ ચિંતા નહીં કરતા તમે. એટલે એને શું કહેવું છે કે તમારો આત્મકાર્ય માટે પુરુષાર્થ કરવાનો ખરો સમય આવ્યો છે. જો આ વખતે હારી ગયા તો કાંઈ માટે હારી ગયા, હારશો નહીં તમે, જરાય હારશો નહીં. હવે આ લડાઈ લડી લેજો બરાબર, પણ તમે જરાય હારશો. આ બધી અંદરની પરિણામની લડાઈ છે. આ બધી ચિંતા કરવાનો જે અભ્યાસ થઈ ગયો છે, એટલે ટેવ પડી ગઈ છે, વારંવાર ચિંતા કરીને થઈ જાય છે, નહીં એ જે ટેવ પડી ગઈ છે તે વિસ્મરણ કર્યા રહેવું, એ ભૂલી જાઓ. ચિંતા કરવાનું ભૂલી જ જાઓ, બિલકુલ ભૂલી જાઓ, તમે ચિંતા જ નહીં કરો એમ કહે છે સખત શબ્દોમાં. અને તો જ ઈશ્વર પ્રસન્ન થશે. તમે ચિંતા કરશો તો ઈશ્વર બાવડો નહીં ચાલે એમ કહે છે, એને ઈશ્વર કરતાનું હતું ને, એટલે તો પ્રારબ્ધ હવળું થશે. ચિંતા કરો તો તમારો પાપનો પરિણામ થાય ને એ નવું પ્રારબ્ધ પણ પાપનું બંધાય, અને ચિંતા મુક્ત થઈને રહ્યો તો નવું પ્રારબ્ધ પાપનું ન બંધાય, ઉલટાનું સંચિત છે, એ પણ સંક્રમણ થઈ જશે. પાપની પ્રકૃતિ પુણ્યમાં સંક્રમણ થઈ જશે અને ઉદય અનુકૂળતાનો આવશે, તો જ ઈશ્વર પ્રસન્ન થશે. એટલે પ્રારબ્ધ પણ તો જ અનુકૂળ થશે, નહીંતર નબળા પાછળ નબળું, નબળા પાછળ નબળું. આમ શું થાય છે, જીવના પરિણામ ઉદયમાં નીચા પડી જાય અને પ્રારબ્ધ એવું જ બાંધે, એટલે ફરી ઉદય આવે ત્યારે ઓર નીચા પડે. એટલે જેમ રોગ આવે ને ડિટોરિએશન ચાલુ થઈ જાય, તબિયત ડિટોરિએટ થતી જાય, એમ પરિણામનું ડિટોરિએટ પણ ચાલુ થઈ જાય, એકદમ અધોગતિમાં જીવ ચાલ્યો જાય. આ રીતે અધોગતિમાં ચાલ્યો જાય છે. એવો પાપનો ઉદય આવ્યો, નવું પાપ બાંધે, વળી પાપનો ઉદય આવે, વળીથી વધારે પાપ બાંધે, એમ કરતો 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 જાય ને નીચે વીઓ જાય, પરિણામમાં નીચે જાય, ભાવે પછી દ્રવ્ય પણ નીચો ચાલ્યો જાય. તો જ ઈશ્વર પ્રસન્ન થશે અને તો જ પરમ ભક્તિ પામ્યાનું ફળ છે. તો તમને જે ભક્તિ થઈ છે એનું ફળ આવશે. આટલી ભક્તિ થયા પછી હવે તમારા પરિણામ બગડવા જોઈએ નહીં, એનો અર્થ શું થયો કે ખરેખર ભક્તિવાન હોય એના પરિણામ બગડે નહીં, અને પરિણામ બગડે તો એની ભક્તિનું ઠેકાણું એમ લઈ લીધું. તો જ અમારો તમારો સંયોગ થવો યોગ્ય છે, અને તો તમે અમે તમને મળ્યા એ સાર્થક થાય. બાકી તો બધા એના પરિણામ બગડે છે, ઉદય આવે ત્યારે પ્રતિકૂળતાના. હવે જ્ઞાની મળ્યા પછી જો પરિણામ બગડ્યા તો એ ખરેખર જ્ઞાની મળ્યા નથી, એને ખરેખર જ્ઞાની મળ્યા નથી. અને ઉપાધિ વિશે શું થાય છે કે તમારા જે પ્રતિકૂળ સંયોગો છે એની જે તમને ઉપાધિ છે એના વિશે શું થાય છે તે આપણે આગળ ઉપર જોઈ લઈશું, એ વાતને જોઈ લઈશું. તમે ચિંતા કરો, મામે બેઠા છીએ, તમે ચિંતા કરો, માં જોઈ લઈશું. એનો અર્થ બહુ ગંભીર છે. તમને એમ કીધું કે તમે ચિંતા નહીં કરો, બિલકુલ ચિંતા નહીં કરો, અમે તમે તમને કહીએ છીએ, ફરમાન કરીએ છીએ, હં, અમારો આદેશ છે, હં, હુકમ થઈ ગયો ફરમાન નહીં કે નહીં કરવાની ચિંતા એટલે નહીં કરવાની. શું પણ ઉપાધિ જોઈ લેશું કીધું ને, એ વાતમાં અમે જોઈ લઈશું, જોઈ લઈશું. એનો અર્થ બહુ ગંભીર છે. એટલે કે અમે કોઈ પણ સ્થિતિમાં તમારા પરિણામને પડવા દેશું, આવીને ઉભા રહેશું ખરેખર, તમારું ફલાણું કામ કરી લેશું, તમને રૂપિયા મોકલી દેશું ને એમ ન કીધું, જોઈ લેશું, જોઈ લેશું. એનો અર્થ બીજો છે, ગંભીર અર્થ છે, બહારની વાત નથી અંદરની વાત છે એમ કહેવું છે. એટલે એનો અર્થ ગંભીર છે એમ કીધું. વિશેષ
નથી.